કરિંથની મંડળીને પાવલ પ્રેરિતે લખેલો બીજો પત્ર એનો પહેલો અધ્યાય. કરિંથની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો આ બીજો પત્ર અને એનો પહેલો અધ્યાય. કરિંથમાંની દેવની મંડળી તથા તેઓની સાથે આખા અખાયામાંના સર્વ સંતો જોગ લખિતંગ દેવની ઈચ્છાથી ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાવલ તથા ભાઈ તિમોથી, દેવ આપણા પિતા તરફથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાવ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા પિતા, જે કરુણાના પિતા તથા સર્વ દિલાસાનો દેવ છે, તેની સ્તુતિ થાવ. તે મારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે, જેથી અમને પોતાને દેવ તરફથી જે દિલાસો મળે છે તે વડે જેઓ ગમે તે વિપત્તિમાં હોય તેઓને અમે દિલાસો આપવાના શક્તિમાન થઈએ છીએ. કેમ કે જેમ ખ્રિસ્તના દુઃખ અમને પુષ્કળ પડે તેમજ ખ્રિસ્તને આશરે અમને દિલાસો પણ પુષ્કળ મળે. પણ જો અમને વિપત્તિ પડે છે તો તે તમારા દિલાસા તથા તારણને સારું છે, અથવા જો અમને દિલાસો મળે તો તે તમારા દિલાસાને સારું છે, કે જેથી કરીને જે દુઃખો અમે પણ સહન કરીએ છીએ તે દુઃખો ધીરજથી સહન કરવાની શક્તિ તમારામાં ઉત્પન્ન થાય. અને તમારે વાસ્તે અમારી આશા દ્રઢ છે, કારણ કે જેમ તમે દુઃખોમાં ભાગ્યા તેમ દિલાસામાં પણ ભાગ્યા છો એ અમને માલુમ છે. કેમ કે ભાઈઓ, જે વિપત્તિ આસિયામાં અમને પડી તે વિશે તમે અજાણ્યા રહો એવી અમારી ઈચ્છા નથી. એ વિપત્તિ અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમને અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની આશા પણ છોડી દીધી હતી. બલકે અમને અમારા અંતરમાં મોતની ખાતરી થઈ ચૂકી હતી, જેથી અમે અમારા પોતાના પર નહીં પણ મરેલાને ઉઠાડનાર દેવ પર વિશ્વાસ રાખીએ. તેણે એવા ભારે મરણથી અમારો બચાવ કર્યો અને તે કરશે, વળી નિત્ય તે અમારો બચાવ કરશે, તેના પર અમે આશા રાખી છે. તમે પણ તમારી પ્રાર્થનાથી અમને સહાય કરજો, કે ઘણા માણસોને આશરે જે કૃપાદાન અમને આપવામાં આવ્યું તેને લીધે અમારી વતી ગણા આભાર સ્તુતિ કરે. કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ અને અમારી પ્રેરક બુદ્ધિ એવી સાક્ષી આપે છે કે સાંસારિક જ્ઞાનથી નહીં પણ દેવની કૃપાથી અમે જગતમાં અને વિશેષ કરીને તમારી સાથે પવિત્રતાથી તથા દેવની આગળ નિષ્કપટ ભાવથી વર્ત્યા. કેમ કે તમે જે વાંચો છો અને માનો પણ છો તેવી ના બીજી કોઈ વાતો અમે તમારા પર લખતા નથી, અને જેમ તમે અમને કેટલેક દરજ્જે માન્ય કર્યા તેમ અંત સુધી પણ માનશો કે જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના દિવસમાં તમે અમારા અભિમાનનું કારણ છો તેમ તે દિવસમાં અમે પણ તમારા અભિમાનનું કારણ છીએ એવી આશા રાખું છું. વળી તમને ફરી બીજી વાર કૃપાદાન મળે એવા ભરોસાથી મને પ્રથમ તમારી પાસે આવવાનું મન હતું, એટલે તમારી પાસે થઈને મકદોનિયા જવાનું અને ફરી મકદોનિયામાંથી તમારી પાસે આવવાનું અને તમારી પાસે યહૂદિયા તરફ જવાને વિદાયગીરી લેવાનું મન હતું. તો મારો એવો ઈરાદો હતો, તેથી શું હું ઢચુપચુ કરતો હતો અથવા જે કરવાને હું મનસુબો રાખું છું તે શું સાંસારિક કારણોને લીધે રાખું છું કે મારું બોલવું એકી વખતે હની હા ને નાની ના હોય, પણ દેવના વિશ્વાસ ઉપરની પ્રતિજ્ઞા લઈને હું કહું છું કે તમારી પ્રત્યે અમારું બોલવું હાની હા ને નાની ના એવું નહોતું. કેમ કે દેવનો દીકરો ઈસુ ખ્રિસ્ત, જે અમારા દ્વારા, મારા તથા સિલવાનસ તથા તિમોથી દ્વારા તમારામાં પ્રગટ કરવામાં આવ્યો, તે હાની હા ને નાની ના નહોતો, પણ તેનામાં તો હા જ છે. કેમ કે દેવના વચનો ગમે તેટલા હશે તો પણ તેનામાં હા છે, અને અમારી મારફતે દેવનો મહિમા વધે એ માટે તેના વડે આમીન પણ છે. હવે અમને તમારી સાથે ખ્રિસ્તમાં જે સ્થિર કરે છે, જેણે અમને અભિષિત કર્યો છે તે દેવ છે. તેણે અમને મુદ્રાંકિત કર્યા છે અને અમારા હૃદયમાં પવિત્ર આત્માનું બાણું પણ આપ્યું છે. પણ મારા જીવના સમખાને હું દેવને સાક્ષી રાખું છું કે તમારા પર દયા કરીને હું હજી સુધી કરિંથ આવ્યો નથી. તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહીં, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ, કેમ કે વિશ્વાસથી તમે દ્રઢ રહો છો. કરિંથની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો બીજો પત્ર અને એનો બીજો અધ્યાય. બીજો કોરિંથી બીજો અધ્યાય. પણ મેં પોતે એવો નિશ્ચય કર્યો છે કે હું ફરી ખેદ પમાડવા તમારી પાસે નહીં આવું, કેમ કે જો હું તમને ખેદિત કરું તો જે મારાથી ખેદિત થયો હોય તેના સિવાય બીજો કોણ મને આનંદ આપે છે. અને હું આવું ત્યારે જેઓથી મને હર્ષ પામવો ઘટે છે તેઓથી મને ખેદ ન થાય એ માટે મેં તમારા પર એ જ વાત લખી. હું તમો સર્વ પર ભરોસો રાખું છું કે મારો આનંદ તે તમો સર્વનો છે, કેમ કે ઘણી વિપત્તિથી તથા અંતઃકરણની વેદનાથી મેં ઘણા આંસુઓ પાળીને તમારા પર લખ્યું, તે તમે ખેદિત થાવ એ માટે નહીં, પણ તમારા ઉપર મારી જે અતિશય પ્રીતિ છે તે તમે જાણો તે માટે લખ્યું. પણ જો કોઈએ ખેદ પમાણ્યો હોય તો તે મને નહીં પણ કેટલેક દરજ્જે, કેમ કે તે પર હું વિશેષ ભાર મૂકવા ચાહતો નથી. તમો સર્વને તેણે ખેદ પમાડ્યો છે. એવા માણસને બહુમતીથી આ શિક્ષા કરવામાં આવેલી છે તે બસ છે. ઉલટું તમારે તો તેને માફી આપીને દિલાસો દેવો જોઈએ. રખેને કદાચ તેના અતિશય ખેદમાં તે ગરક થઈ જાય. એ માટે હું તમને વિનંતી કરું છું કે તમે ફરીથી તેના પર પૂર્ણ પ્રેમ રાખો, કેમ કે મારું લખવાનું પ્રયોજન પણ એ જ છે કે તમે સર્વ વાતે આજ્ઞાકારી છો કે નહીં તે વિશે હું તમારી પરીક્ષા કરું. પણ જેને તમે કંઈ પણ માફ કરો છો તેને હું પણ માફ કરું છું, કેમ કે જો મેં પણ કંઈ પણ માફ કર્યું હોય તો જે માફ કર્યું છે તે તમારે લીધે ખ્રિસ્તની સમક્ષ માફ કર્યું છે, કે જેથી શેતાન આપણા પર કંઈ પણ ફાવી ન જાય, કેમ કે આપણે તેની યુક્તિઓથી અજાણ્યા નથી. હવે ખ્રિસ્તની સુવાદ પ્રગટ કરવા સારું હું ત્રુવાસ આવ્યો ત્યારે પ્રભુથી મારે માટે એક દ્વાર ઉગાડવામાં આવ્યું. તેમ છતાં મારા આત્માને કંઈ પણ ચેન ન હતું, કેમ કે મારો ભાઈ તિતસ મને મળ્યો નહોતો. માટે તેઓની રજા લઈને હું મકદોને આવ્યો. પણ દેવ, જે સદા અમને ખ્રિસ્તમાં પરાજય કરીને દોરી જાય છે અને અમારી મારફતે પોતાના જ્ઞાનનો સુવાસ દરેક સ્થળે ફેલાવે છે, તેની સ્તુતિ થાવ. કેમ કે તારણ પામનારાઓમાં તથા નાશ પામનારાઓમાં અમે દેવની આગળ ખ્રિસ્તના સુગંધરૂપ છીએ. પાટલાને અમે મોતના મૃત્યુકારણ વાસરૂપ ને આગળને જીવનના જીવનદાયક વાસરૂપ છીએ. તો એ કાર્યોને સારું કોણ યોગ્ય છે? કેમ કે ઘણાની જેમ અમે દેવની વાતમાં ભેળ કરતા નથી, પણ શુદ્ધ અંતઃકરણથી દેવના અખત્યારથી તથા દેવની સમક્ષ બોલતા હોઈએ તેમ અમે ખ્રિસ્તમાં બોલીએ છીએ. કરિંથની મંડળીને પાવલ પ્રેરિત લખેલો બીજો પત્ર, એનો ત્રીજો અધ્યાય, બીજો કરિંથી એનો ત્રીજો અધ્યાય. શું અમે ફરીથી અમારા પોતાના વખાણ કરવા માંડીએ છીએ, અથવા શું કેટલાકની માફક અમને તમારા ઉપર લખેલા કે તમારી પાસેથી લીધેલા ભલામણ પત્રોની અગત્ય છે? અમારો પત્ર તે તમે જ છો કે જે અમારા દિલમાં લખેલો છે અને સર્વ માણસોના જાણવામાં તથા વાંચવામાં આવે છે. તમે ખ્રિસ્તના પત્ર તરીકે પ્રગટ થયા છો કે જે પત્રની અમે સેવા કરી છે. શાહીથી તો નહીં, પણ જીવતા દેવના આત્માથી. શિલાપાટો પર નહીં, પણ માંસના હૃદયરૂપી પટો પર તે લખાયેલો છે. ખ્રિસ્ત દ્વારા અમને દેવ પર એવો ભરોસો છે. કોઈ પણ બાબતનો નિર્ણય અમારા પોતાનાથી થાય એવા અમે યોગ્ય નથી. અમારી યોગ્યતા દેવ તરફથી છે. વળી તેણે અમને નવા કરારના સેવકો થવા યોગ્ય કર્યા છે. અક્ષરના સેવકો તો નહીં, પણ આત્માના. કેમ કે અક્ષર મૃત્યુકારક છે, પણ આત્મા જીવનદાયક છે. અને મરણસૂચક ધર્મસંસ્થા જેના અક્ષરો પથ્થરો પર કોતરેલા હતા તે જો એટલી બધી ગૌરવવાળી હતી કે ઇસરાયલ પુત્ર મૂસાના મુખ પરનું તેજ જે ટળી જનાર હતું તે તેજને લીધે તેના મુખ પર ધારીને જોઈ શક્યા નહીં, તો તે કરતા આત્માની ધર્મસંસ્થા વિશેષ ગૌરવવાળી કેમ ન હોય? કેમ કે જો દંડાજ્ઞાની ધર્મસંસ્થા ગૌરવરૂપ છે તો ન્યાયપણાની ધર્મસંસ્થા ગૌરવમાં બહુ અધિક છે. અને એ રીતે જોતા જે ગૌરવવાળું હતું તે તેના કરતા અધિક ગૌરવવાળી ધર્મસંસ્થાના કારણથી જાણે ગૌરવરહિત થયું. કેમ કે જે રદ થવાનું હતું તે જો ગૌરવવાળું હતું તો જે કાયમ રહેનાર છે તે વિશેષ ગૌરવવાળું છે. એથી અમને એવી આશા હોવાથી અમે બહુ હિંમતથી બોલીએ છીએ. અને મૂસાની જેમ નહીં કે જેણે ઇસરાયલ પુત્રો ચડી જનાર મહિમાનો અંત નિહાળે નહીં માટે પોતાના મુખ પર મુખપટ નાખ્યો, પણ તેઓના મન કઠણ થયા. કેમ કે છેક આજ સુધી જૂનો કરાર વાંચતી વખતે તે જ મુખપટ કાઢ્યા વગર એમને એમ રહે છે. પણ તે મુખપટ તો ખ્રિસ્તમાં દૂર કરવામાં આવે છે. પણ આજ સુધી જ્યારે મૂસાના પુસ્તક વાંચવામાં આવે છે ત્યારે તેઓના હૃદય પર મુખપટ હોય છે, પણ જ્યારે તે લોક પ્રભુની તરફ ફરશે ત્યારે તે મુખપટ દૂર કરવામાં આવશે. હવે પ્રભુ તે આત્મા છે, અને જ્યાં પ્રભુનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે. પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતા તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ. કરિંથની મંડળીને પાવલ પ્રેરિતનો બીજો પત્ર, એનો ચોથો અધ્યાય. કરિંથની મંડળીને પાવલ પ્રેરિતે લખેલો બીજો પત્ર, એનો અધ્યાય ચોથો. તેથી અમારા પર દયા થઈ તે પ્રમાણે અમને આ ધર્મસેવા સોંપેલી હોવાથી અમે ના હિંમત થતા નથી. પણ શરમ ભરેલી ગુપ્ત વાતોનો ઇનકાર કરીને અમે કાવતરા કરતા નથી અને દેવની આજ્ઞા પ્રગટ કરવામાં અમે ઠગાઈ કરતા નથી. પણ સત્ય પ્રગટ કર્યાથી દેવની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ. પણ જો અમારી સુવાર્તા ઢંકાયેલી હોય તો તે નાશ પામનારાને સારું ઢંકાયેલી છે. તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન આંધળા કર્યા છે. એ સારું કે ખ્રિસ્ત જે દેવની પ્રતિમા છે તેના મહિમાની સુવાર્તાના પ્રકાશનો ઉદય તેઓ પર ન થાય, કેમ કે અમે ઉપદેશ કરતા પોતાને પ્રગટ કરતા નથી. પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા દાસો છીએ એવું અમે પ્રગટ કરીએ, કેમ કે જે દેવે અંધારામાંથી અજવાળાને પ્રકાશવાનું ઠરાવ્યું તેણે આપણા હૃદયમાં પ્રકાશ પાડ્યો છે, કે જેથી તે ઈસુ ખ્રિસ્તના મોહ પર દેવનો જે મહિમા છે તેના જ્ઞાનનો પ્રકાશ પાડે. પણ અમારી પાસે આ ખજાનો માટીના પાત્રોમાં રહેલો છે, કે જેથી પરાક્રમની અધિકતા દેવથી છે અને અમારામાંથી નથી એ જાણવામાં આવે. ચો તરફથી અમારા પર દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી, ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી, સતાવણી પામ્યા છતાં તજાયેલા નથી, નીચે પટકાયા છતાં નાશ પામેલા નથી. અમારા શરીરમાં ઈસુનું મરણ સદા ઊંચકીને ફરીએ છીએ, જેથી ઈસુનું જીવન પણ અમારા શરીરમાં પ્રગટ કરવામાં આવે, કેમ કે અમે જીવનારાઓ ઈસુની ખાતર નિત્ય મરણને સોંપાઈએ છીએ, જેથી ઈસુના જીવનને પણ અમારા મર્ત્ય દેહમાં પ્રગટ કરવામાં આવે. તેથી અમારામાં મરણ અસર કરે છે પણ તમારામાં જીવન અસર કરે. પણ અમારામાં એને એ જ વિશ્વાસનો આત્મા હોવાથી મને વિશ્વાસ હતો, માટે હું બોલ્યો. એ લેખ પ્રમાણે અમને પણ વિશ્વાસ છે અને તેથી અમે બોલીએ છીએ અને એવું જાણીએ છીએ કે જેણે પ્રભુ ઈસુને ઉઠાડ્યો તે અમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે, કેમ કે સઘળા વાના તમારે સારું છે, જેથી ઘણાની મારફતે જે કૃપા પુષ્કળ થઈ તે દેવના મહિમાને અર્થે વિશેષ આભાર સ્તુતિ કરાવે. એ કારણથી અમે ના હિંમત થતા નથી. પણ જો કે અમારું બાહ્ય મનુષ્યત્વ ક્ષય પામે છે તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું જાય છે, કેમ કે અમારી જૂજ તથા ક્ષણિક વિપત્તિ અમારે સારું અત્યંત વધારે સર્વકાલિક તથા ભારે મહિમા ઉત્પન્ન કરે છે.
કેમ કે જે વસ્તુઓ અદ્રશ્ય છે
તેમના પર નજર ન રાખતા જે અદ્રશ્ય છે તેમના પર અમે લક્ષ રાખીએ છીએ, કેમ કે જે દ્રશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદ્રશ્ય છે તે સદાકાળિક છે. કરિંથની મંડળીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર એનો પાંચમો અધ્યાય. કરિંથની મંડળીને લખેલો પાઉલ પ્રેરિતનો બીજો પત્ર એનો અધ્યાય પાંચમો. કેમ કે અમે જાણીએ છીએ કે જો અમારું પૃથ્વી પરનું માનવારૂપી ઘર નષ્ટ થાય તો આકાશમાં દેવે રચેલું હાથે બાંધેલું નહીં એવું અમારું સનાતન ઘર છે. કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે તેનાથી વિસ્તિત થવાની અભિલાષા રાખીને અમે આ માનવામાં રહેતા ખરેખર નિશાસા નાખીએ છીએ. જો એ પ્રમાણે વિસ્તિત થઈએ તો અમે નાગા ન દેખાઈએ, કેમ કે અમે તો આ માનવામાં રહેતા બોજાને લીધે ખરેખર નિશાસા નાખીએ છીએ. મરણ જીવનમાં ગરક થઈ જાય એ માટે અમે તેને ઉતારવાને ચાહીએ છીએ, એમ તો નહીં પણ વિસ્તિત થવાને ચાહીએ છીએ. હવે જેણે અમને એને અર્થે તૈયાર કર્યા તે તો દેવ છે. તેણે અમને આત્માનું બાનું પણ આપ્યું છે, માટે અમે સદા હિંમતવાન છીએ અને એવું જાણીએ છીએ કે શરીરમાં વાસો કરીએ ત્યાં સુધી અમે પ્રભુથી વિયોગી છીએ, કેમ કે અમે વિશ્વાસથી ચાલીએ છીએ દ્રષ્ટિથી નહીં. માટે અમે હિંમતવાન છીએ અને શરીરથી વિયોગી થવું ત્યાં પ્રભુની સાથે વાસો કરવો એ અમને વધારે પસંદ છે. એ માટે શરીરરૂપી ઘરમાં હોઈએ કે બહાર હોઈએ પણ એને પસંદ પડીએ એવી ઉમ્મીદ અમે રાખીએ છીએ, કેમ કે દરેક શરીરમાં રહીને જે ભૂંડું કે ભલું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના નયાસન આગળ પ્રગટ થવું પડશે. માટે પ્રભુનું ભય જાણીને અમે માણસોને સમજાવીએ છીએ, પણ અમે દેવને પ્રગટ થયેલા છીએ અને તમારા અંતઃકરણમાં પણ અમે પ્રગટ થયા છીએ એવી હું આશા રાખું છું. અમે ફરીથી તમારી આગળ પોતાના વખાણ કરતા નથી, પણ જેઓ હૃદયમાં નથી પણ બહારનો ડોળ રાખીને અભિમાન કરે છે તેઓને ઉત્તર આપવાનું સાધન તમારી પાસે હોય એ માટે અમારે વિશે તમને અભિમાન કરવાનો પ્રસંગ આપીએ છીએ, કેમ કે જો અમે ગેલા છીએ તો તે દેવને અર્થે છીએ અથવા જો સાવધ છીએ તો તે તમારે અર્થે જ છીએ.
કેમ કે ખ્રિસ્તની પ્રીતિ
અમને ફરજ પાડે છે, કેમ કે અમે એવું ચોક્કસ સમજીએ છીએ કે એક સર્વને વાસ્તે મૂવો માટે સર્વ મરી ગયા અને જેઓ જીવે છે તેઓ હવેથી પોતાને અર્થે નહીં, પણ જે તેઓને માટે મરી ગયો તથા પાછો ઉઠ્યો છે તેને માટે જીવે છે. માટે તે સર્વને વાસ્તે મૂઓ. માટે હવેથી અમે કોઈને બહારના દેખાવ પરથી ઓળખતા નથી, અને જો કે અમે ખ્રિસ્તને બહારના દેખાવ પરથી ઓળખ્યો હતો તો પણ હવેથી તેને એમ ઓળખતા નથી. માટે જો કોઈ માણસ ખ્રિસ્તમાં છે તો તે નવી ઉત્પત્તિ છે. જે જૂનું હતું તે સર્વ જતું રહ્યું છે, જુઓ તે નવું થયું છે. પણ સર્વ દેવ તરફથી જેણે ખ્રિસ્તની મારફતે આપણું સમાધાન પોતાની સાથે કરાવ્યું અને સમાધાન પ્રગટ કરવાની સેવા અમને સોંપી, એટલે દેવ ખ્રિસ્તમાં પોતાની સાથે જગતનું સમાધાન કરાવીને
તેઓના અપરાધ તેઓને લેખે ગણતો નથી, અને તેણે અમને સમાધાનનો સંદેશો સોંપેલો છે.
એ માટે અમે ખ્રિસ્તના એલચી છીએ, જાણે કે દેવ અમારી મારફતે વિનંતી કરતો હોય તેમ અમે ખ્રિસ્ત તરફથી તમારી આજી કરીએ છીએ કે દેવની સાથે સમાધાન કરો. આપણે તેનામાં દેવના ન્યાયપણારૂપ છીએ, માટે જેણે પાપ જાણ્યું નહોતું તેને તેણે આપણે માટે પાપરૂપ કર્યો. કરિન્થની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો બીજો પત્ર, એનો છઠ્ઠો અધ્યાય. કરિન્થની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય છઠ્ઠો. અમે દેવની સાથે કામ કરનારા હોઈને તમને એવી પણ વિનંતી કરીએ છીએ કે તમે દેવની કૃપાનો અવર્થા અંગીકાર ન કરો, કેમ કે તે કહે છે કે મેં માન્ય કાળે તારું સાંભળ્યું અને તારણના દિવસે મેં તને સહાય કરી. જુઓ હમણાં જ માન્ય કાળ છે, જુઓ હમણાં જ તારણનો દિવસ છે. અમારી સેવાનો દોષ કાઢવામાં ન આવે માટે અમે કોઈ પણ બાબતમાં કોઈને ઠોકર ખાવાનું કારણ આપતા નથી, પણ સર્વ વાતે અમે દેવના સેવકોના શોભે એવી રીતે વર્તીએ છીએ. બહુ ધીરજ રાખીને, વિપત્તિઓ વેઠીને, તંગીઓ સહીને, સંકટો ઉઠાવીને, ફટકા ખાઈને, કેદ ભોગવીને, હંગામા સહીને, કષ્ટ વેઠીને, ઉજાગરો કરીને, લાંગણ વેઠીને, શુદ્ધતા વડે, જ્ઞાનથી, સહનશીલતાથી, પરોપકારથી, પવિત્ર આત્માથી, નિષ્કપટ પ્રીતિથી, સત્યના વચનથી, દેવના પરાક્રમથી, જમણે હાથે તથા ડાબે હાથે ન્યાયના હથિયારોથી, માન તથા અપમાનથી, અપકીર્તિ તથા સુકીર્તિ વડે, ઠગ ગણાતા છતાં ખરા રહીને, અજાણ્યા જેવા છતાં બહુ જાણીતા હોઈને, જાણે મરતા હોઈએ એવા છતાં જુઓ અમે તો જીવતા છીએ, શિક્ષા પામેલાઓના જેવા છતાં મારી નંખાયેલા નથી, શોકાતું જેવા છતાં સદા આનંદ કરનારા છીએ, દરિદ્રી જેવા છતાં ઘણાને ધનવાન કરનારા છીએ, નાદાર જેવા છતાં સર્વસંપન્ન છીએ. ઓ કરિન્થીઓ, તમારા પ્રત્યે અમારું મોં છૂટું થયું છે, અમારું હૃદય તમારા માટે પ્રફુલ્લિત થયું છે. તમે અમારા હૃદયમાં સંકુચિત થયા નથી, પણ તમારા પોતાના અંતઃકરણમાં સંકુચિત થયા છો. તો એને બદલે મારા બાળકો સમજીને હું તમને કહું છું, તમે પણ પ્રફુલ્લિત હૃદયવાળા થાઓ. અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો, કેમ કે ન્યાયપ્રાણે અન્યાયપ્રાણી સાથે સ્વાબત કેમ હોય? અજવાળને અંધકારની જોડે સી સંગત હોય? ખ્રિસ્તને બલિયાલની સાથે સ્વ મિલાપ હોય કે વિશ્વાસીને અવિશ્વાસીની સાથે સ્વભાગ હોય? દેવના મંદિરને મૂર્તિઓની સાથે સ્વમેળ હોય? કેમ કે જેમ દેવે કહ્યું છે કે હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ, હું તેઓનો દેવ થઈશ અને તેઓ મારો લોક થશે, તેમ આપણે જીવતા દેવનું મંદિર છીએ. માટે તમે તેઓમાંથી નીકળી આવો અને અલગ થાઓ એમ પ્રભુ કહે છે. મલિન વસ્તુને અળગશો માં એટલે હું તમારો અંગીકાર કરીશ અને તમારો પિતા થઈશ અને તમે મારા દીકરા દીકરો થશો, એમ સર્વશક્તિમાન પ્રભુ કહે છે. કરિન્થની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો બીજો પત્ર, એનો સાતમો અધ્યાય. કરિન્થની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો બીજો પત્ર, અધ્યાય સાતમો. તેથી વાલાઓ, આપણને એવા વચન મળેલા છે, માટે આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ અને દેવનું ભય રાખીને સંપૂર્ણ પવિત્રતા સંપાદન કરીએ. અમારો અંગીકાર કરો, અમે કોઈનો અન્યાય કર્યો નથી, કોઈનું બગાડ્યું નથી, કોઈને છેતર્યો નથી. હું તમને દોષિત ઠરાવવાને બોલતો નથી, કેમ કે મેં અગાઉ કહ્યું છે કે તમે અમારા હૃદયમાં એવા વસ્યા છો કે આપણે સાથે મરવાને તેમ જીવવાને પણ તૈયાર છીએ. તમારી સાથે હું બહુ છૂટથી બોલું છું, તમારે લીધે હું બહુ અભિમાન કરું છું, હું દિલાસાથી ભરપૂર થયો છું. અમારી સર્વ વિપત્તિમાં મારું અંતઃકરણ આનંદથી ઉભરાઈ જાય છે, કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે પણ અમારા દેહને કંઈ સુખ નહોતું, પણ ચો તરફથી અમારા પર વિપત્તિ આવી પડતી હતી. બહાર લડાઈઓ હતી, અંદર ઘણી જાતની બીક હતી, પણ દીનજનોને દિલાસો આપનાર દેવે તીતસના આવ્યાથી એમને દિલાસો આપ્યો. અને કેવળ તેના આવ્યાથી જ નહીં, પણ તમારા તરફથી તેને જે દિલાસો મળ્યો તેથી પણ વળી તેણે તમારી અભિલાષા, તમારો શોક, મારે માટે તમારી ઉત્કંઠા એની ખબર પણ અમને આપી. તેથી મને વિશેષ આનંદ થયો. વળી જો કે મેં મારા પત્રથી તમને ખિન્ન કર્યા, અને તેથી જો કે મને પસ્તાવો થતો હતો, તો પણ હવે મને પસ્તાવો થતો નથી. કેમ કે હું જોઉં છું કે તે પત્રે તમને થોડી વાર સુધી ખીન કર્યા ખરા, પણ હવે મને આનંદ થાય છે. તમે ખેદ પામ્યા તેને માટે નહીં, પણ તમને ખેદ થવાથી તમે પસ્તાવ કર્યો તે માટે, કેમ કે તમને દેવની ઈચ્છા પ્રમાણે ખિન્ન કરવામાં આવ્યા કે અમારાથી તમને કંઈક નુકસાન ન થાય. કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે થતો ખેદ શોક નહીં પણ તારણ ઉપજાવે એવો પસ્તાવ ઉત્પન્ન કરે છે. પણ સાંસારિક ખેદ મરણ સાધક છે. કેમ કે જુઓ, તમને દેવની ઈચ્છા પ્રમાણેનો ખેદ થયો તેથી તમારા મનમાં કેવી આતુરતા ઉત્પન્ન થઈ, વળી પોતાને નિર્દોષ ઠરાવવાની તમારી કેવી ઉત્કંઠા, વળી કેવો ક્રોધ, વળી કેવું ભય, વળી કેવી આતુર આકાંક્ષા, વળી કેવી ઉત્કંઠા, વળી બદલો લેવાની કેવી તત્પરતા. તમે તે કામમાં સર્વ પ્રકારે પોતાને નિર્દોષ સાબિત કર્યા. વળી જો કે મેં તમને લખ્યું ખરું, તો પણ જેણે અન્યાય કર્યો તેને વાસ્તે નહીં, અને જેના પર અન્યાય થયો તેને માટે પણ નહીં, પણ દેવની આગળ અમારે વિશે તમારી જે લાગણી છે તે તમને પ્રગટ થાય એ માટે લખ્યું છે. એથી અમને દિલાસો મળ્યો છે, અને અમારા દિલાસા ઉપરાંત તીતસને થયેલા આનંદથી અમે વળી અધિક આનંદ પામ્યા. કેમ કે તમો સઘળાથી તેનો આત્મા વિસામો પામ્યો છે. માટે જો મેં તમારે વિશે તેની આગળ કોઈ વાતમાં અભિમાન કર્યું હોય તો તેથી હું શરમાતો નથી, પણ જેમ અમે તમને બધી સત્ય વાતો કહી તેમ જે અભિમાન અમે તીતસની આગળ કર્યું તે અમારું અભિમાન સાચું પડ્યું. વળી તમે ભય તથા ધ્રુજારી સહિત તેનો અંગીકાર કર્યો એ તમારા સર્વના આજ્ઞાંકિતપણાનું તેને સ્મરણ હોવાથી તેની મમતા અમારા પર પુષ્કળ છે. સઘળી વાતે તમારા વિશે મને પૂરો ભરોસો છે, તેથી હું આનંદ પામું છું. કરિંથની મંડળીને પાઉલ પ્રેરિતે લખેલો બીજો પત્ર, એનો 8મો અધ્યાય. પાઉલ પ્રેરિતે કરિંથની મંડળીને લખેલો બીજો પત્ર, અધ્યાય 8મો. વળી ભાઈઓ, મકદોનિયાની મંડળીઓ પર થયેલી દેવની કૃપા અમે તમને જણાવીએ છીએ કે વિપત્તિથી તેઓની ભારે કસોટી થયા છતાં, તેઓના પુષ્કળ આનંદને લીધે તથા તેઓની ભારે દરિદ્રતા છતાં તેઓની ઉદારતારૂપી સમૃદ્ધિ પુષ્કળ વધી ગઈ. કેમ કે હું સાક્ષી પૂરું છું કે યથાશક્તિ બલકે શક્તિ ઉપરાંત પણ તેઓએ પોતાની ખુશીથી આપ્યું. તેઓએ પોતાની આ ઉદારતારૂપી કૃપા સ્વીકારીને તથા સંતોની સેવા બજાવવામાં ભાગીદારપણું કબૂલ કરવાને ઘણી આજીદીથી અમારી વિનંતી કરી, અને તે વળી જેમ અમે આશા રાખી હતી તેમ નહીં, પણ તેઓએ પ્રથમ પ્રભુને અને દેવની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા. માટે અમે તીતસને વિનંતી કરી કે જેમ તેણે પ્રથમ આરંભ કર્યો હતો તે જ પ્રમાણે તે તમારામાં આ ઉદારતાની કૃપા પણ સંપૂર્ણ કરે. પણ જેમ તમે આ બાબતમાં, એટલે વિશ્વાસમાં, વાકચાતુર્યમાં, જ્ઞાનમાં, ભારે ઉત્કંઠામાં તથા અમારા ઉપરના તમારા પ્રેમમાં વધ્યા, તેમજ આ ઉદારતાની કૃપામાં પણ વધો. હું અજ્ઞાની રૂએ નહીં પણ બીજાઓની ઉત્કંઠાને ધોરણે તમારી પ્રીતિનું પારખું કરવાના કહું છું. કેમ કે તમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા જાણો છો કે તે ધનવાન છતાં તમારા લીધે દરિદ્રી થયો, એ માટે કે તમે તેની દરિદ્રતાથી ધનવાન થાવ. વળી આ બાબતમાં હું મારો અભિપ્રાય આપું છું, કેમ કે તે તમારે માટે યોગ્ય છે. કારણ કે એક વર્ષ ઉપર તમે કેવળ એક કામ કરવાનો આરંભ કર્યો હતો, એટલું જ નહીં પણ એ કામ કરવાની તમારી ઈચ્છા પણ હતી, પણ હવે એ કામ પૂરું કરો જેથી જે પ્રમાણે તીવ્ર ઈચ્છા હતી તે પ્રમાણે તમારી શક્તિ મુજબ એ પરિપૂર્ણ કરો. કેમ કે જો ઈચ્છા હોય તો તે કોઈની પાસે જે નથી તે પ્રમાણે નહીં, પણ જે છે તે પ્રમાણે તે માન્ય છે. બીજાઓને આરામ થાય અને તમને સંકટ થાય એમ નહીં, પણ એ સમાનતાના ધોરણે થાય, એટલે કે હાલના કાળમાં તમારી પુષ્કળતા તેઓની અછત પૂરી પાડે કે તેઓની પુષ્કળતા પણ તમારી અછત પૂરી પાડે, એટલે સમાનતા થાય. જેમ લખેલું છે તેમ, જેની પાસે ઘણું હતું તેને વધી પડ્યું નહીં અને જેની પાસે થોડું હતું તેને ખૂટી પડ્યું નહીં. પણ દેવની સ્તુતિ થાવ કે જેણે તિતસના હૃદયમાં તમારે માટે તેની કાળજી ઉત્પન્ન કરી, કેમ કે તેણે અલબત્ત અમારી વિનંતી માની, પણ તે છતાં તે પોતે ઘણો આતુર હોવાથી પોતાની ખુશીથી તમારી પાસે આવ્યો. વળી અમે તેની સાથે એક ભાઈને પણ મોકલ્યો છે. સુવાર્તા વિશે એની કીર્તિ સર્વ મંડળીઓમાં છે. એટલું જ નહીં પણ તે ભાઈની નિમણૂક મંડળીએ કરી છે. તેથી આ ઉદારતાની કૃપાના સંબંધમાં જેના અમારી ઉત્કંઠા દર્શાવવાને પ્રભુના મહિમાને અર્થે અમે સેવકો છીએ તેના સંબંધમાં તે અમારી સાથે ફરે. આદાનનો અમે વહીવટ કરીએ છીએ તે વિશે કોઈ અમારા પર દોષ ન મૂકે તે બાબત અમે સંભાળ રાખીએ છીએ. માત્ર પ્રભુની જ નજરમાં નહીં પણ માણસની નજરમાં પણ તે યોગ્ય છે તે વિશે કાળજી રાખીએ છીએ. તેઓની સાથે અમે અમારા ભાઈને મોકલ્યો છે. ઘણી બાબતોમાં ઘણીવાર અમે એની કસોટી કરી છે અને તે અમને ઉદ્યોગી માલુમ પડે, પણ તમારા પર તેનો ઘણો વિશ્વાસ હોવાથી તે હમણાં વધારે ઉદ્યોગી માલુમ પડે છે. વળી તિતસ વિશે કોઈ પૂછે તો તે તો મારો સ્વાગતી તથા તમારી સેવામાં મારી સાથે કામ કરનાર છે, અને અમારા ભાઈઓ વિશે કોઈ પૂછે તો તેઓ તો મંડળીઓના પ્રેરિતો તથા ખ્રિસ્તનો મહિમા છે. એ માટે તમારા પ્રેમનું પ્રમાણ તથા તમારા વિશે અમારું અભિમાન કરવાનું પ્રમાણ તેઓને મંડળીની આગળ દેખાડી આપો.
કરિન્થની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો બીજો પત્ર, એનો 9મો અધ્યાય. કરિન્થની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો બીજો પત્ર અને એનો 9મો અધ્યાય. હવે સંતોની સેવા બજાવવા વિશે મારે તમને લખવાની અગત્ય નથી, કેમ કે તમારી ઉત્કંઠા હું જાણું છું. એ બાબત મકદોનિયાના લોકોની આગળ તમારા વિશે અભિમાન કર્યા કરું છું કે અખાયા એક વર્ષથી તૈયાર છે અને તમારી ઉત્કંઠાથી ઘણાને ઉત્તેજન મળ્યું છે. પણ આના સંબંધમાં તમારા વિશે અમારું અભિમાન વ્યર્થ ન જાય માટે મેં ભાઈઓને મોકલ્યા છે કે જેમ મેં કહ્યું તેમ તમે તૈયાર થાઓ. રખીને મકદોનિયાના કોઈ માણસો મારી સાથે આવે અને તમને નહીં તૈયાર થયેલા જુએ તો આ ખાતરી રાખવાને લીધે અમારે, તમારે તો અમે નથી કહેતા, શરમાવું પડે. ભાઈઓ પહેલા તમારી પાસે આવે અને જે દાન આપવાનું તમે પ્રથમ વચન આપ્યું હતું તે અગાઉથી ઉઘરાવી રાખે એવી તેઓને વિનંતી કરવાની અગત્ય મને જણાય કે જબરજસ્તીથી નહીં પણ ઉદારતાથી તે ઉઘરાણું તૈયાર રાખવામાં આવે. પણ આટલું તો ખરું છે કે જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી, અને જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેતથી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. વળી દેવ તમારા પર સર્વ પ્રકારની પુષ્કળ કૃપા કરવાને સમર્થ છે કે જેથી હંમેશા તમારી પાસે સર્વ વાતે પુષ્કળ સમૃદ્ધિ હોવાને લીધે તમે સર્વ સારા કામોની વૃદ્ધિ કરતા રહો. લખેલું છે કે તેણે વેર્યું છે, તેણે દરિદ્રને આપ્યું છે, તેનું ન્યાય પણ સર્વકાળ ટકે છે. હવે જે વાવનારને સારું બી તથા ખોરાકને સારું રોટલી પૂરા પાડે છે તે તમારું વાવવાનું બી પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયપણાના ફળની વૃદ્ધિ કરશે. એમ તમે સર્વ પ્રકારે ધનવાન થઈને પૂરી ઉદારતા દેખાડો કે જેથી અમારી મારફતે દેવની સ્તુતિ થાય. કેમ કે એ સેવા બજાવ્યાથી કેવળ સંતોની ગરજ પૂરી પડે છે એટલું જ નહીં, પરંતુ દેવની સ્તુતિરૂપી પુષ્કળ ફળ પણ ઉત્પન્ન થાય છે. એટલે આ સેવા સંબંધી તમારી કસોટી થાય છે અને ખ્રિસ્તની સુવાર્તા પ્રત્યે તમે આપેલી કબૂલાતને તમે આધીન રહો છો, અને તેઓને માટે તથા સર્વને માટે તમે પુષ્કળ દાન આપ્યા છે તેને લીધે તેઓ દેવની સ્તુતિ કરે છે. તમારા પર દેવની ઘણી કૃપાને લીધે તેઓ પોતે પણ તમારા માટે પ્રાર્થના કરીને તમારા ઉપર ઘણી મમતા રાખે છે. દેવના અનિર્વાચ્ય દાન માટે તેની સ્તુતિ થાવ. કરિન્થની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો બીજો પત્ર, એનો 10મો અધ્યાય. પાવલ પ્રેરિતે કરિન્થની મંડળીને લખેલો બીજો પત્ર, એનો અધ્યાય 10મો. હવે હું પાવલ પોતે ખ્રિસ્તની નમ્રતા તથા કોમળતાની ખાતર તમારી આજી જ કરું છું. હું તમારી પાસે હાજર હોઉં છું ત્યારે દીન છું, પણ દૂર હોઉં છું ત્યારે તમારી તરફ હિંમતવાન છું. કેટલાક અમને દુનિયાદારીની રીત પ્રમાણે વર્તનારા ધારે છે, તેઓની સામે જે નિશ્ચયતાથી હું હિંમત કરવાનું ધારું છું તે નિશ્ચયતાથી હું હાજર થાઉં ત્યારે મારે હિંમતવાન થવું ન પડે એવી વિનંતી હું તમને કરું છું. કેમ કે જો કે અમે દેહમાં ચાલીએ છીએ તો પણ અમે દેહ પ્રમાણે લડાઈ કરતા નથી, કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ દેવની સહાયથી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે. અમે વિતંદળાવાદોને તથા દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઉંચકે છે તેને તોડી પાડીએ છીએ અને દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. અને જ્યારે તમારું આજ્ઞાપાલન સંપૂર્ણ થશે ત્યારે સર્વ આજ્ઞાભંગનો બદલો વાળવાને અમે તૈયાર છીએ. તમે કેવળ બહારનો દેખાવ જુઓ છો. હું ખ્રિસ્તનો છું એવો જો કોઈને પોતાના વિશે ભરોસો હોય તો તેણે ફરીથી એવો પોતાના મનમાં વિચાર કરવો કે જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તના છીએ. કેમ કે જે અધિકાર પ્રભુએ તમારા નાશને અર્થે નહીં પણ તમારી ઉન્નતિ કરવાને અર્થે અમને આપ્યો તે વિશે જો હું કંઈક અધિક અભિમાન કરું તો પણ હું શરમાઉં નહીં. હું તમને પત્રો દ્વારા ડરાવના જેવો ન દિશું એ હેતુથી હું આ લખું છું. કેમ કે તેઓ કહે છે કે તેના પત્રો વજનદાર તથા સબળ છે પણ તે પોતે શરીર નબળો ને તેનું બોલું દમ વગરનું છે. એવું બોલનારે સમજવું જોઈએ કે અમે દૂર હોવા છતાં પત્રોમાં લખેલી બાબતોથી જેવા દેખાઈએ છીએ તેવા જ હાજર થઈશું ત્યારે કામથી પણ દેખાઈશું. જેઓ પોતાના વખાણ કરે છે તેઓમાંના કેટલાકની સાથે અમે પોતાની ગણના કરવાને અથવા પોતાને સરખાવવાને છાતી ચલાવતા નથી, પણ તેઓ અંદરોઅંદર પોતાને એકબીજાથી માપીને તથા પોતાને એકબીજાની સાથે સરખાવીને બુદ્ધિ વગરના છે. પણ અમે હદ ઉપરાંત અભિમાન નહીં કરીશું, પણ જે હદ દેવે અમને ઠરાવી આપી છે જે તમારા સુધી પણ પહોંચે છે તે પ્રમાણે અભિમાન કરીશું. કેમ કે જાણે કે અમે તમારા સુધી પહોંચ્યા ન હોઈએ એમ અમે પોતાને હદ બહાર લંબાવતા નથી, કેમ કે અમે પ્રથમ ખ્રિસ્તની સુવાત પ્રગટ કરતા તમારા સુધી આવ્યા. અમે પોતાની હદની બહાર એટલે બીજાની મહેનત પર અભિમાન કરતા નથી, પણ અમને આશા છે કે જેમ જેમ તમારો વિશ્વાસ વધશે તેમ તેમ અમે પોતાની હદમાં રહીને તમારે આશરે એવા પુષ્કળ વધીશું કે તમારા પેલી ગમના પ્રાંતોમાં પણ અમે સુવાર્તા પ્રગટ કરીશું અને બીજાની હદમાં તૈયાર થયેલા ક્ષેત્ર વિશે અભિમાન નહીં કરીએ. પણ જે કોઈ અભિમાન કરે છે તે પ્રભુમાં અભિમાન કરે, કેમ કે જે પોતાના વખાણ કરે છે તે નહીં પણ જેના વખાણ પ્રભુ કરે છે તે માન્ય થાય છે. કોરિન્થની મંડળીને લખેલો પાઉલ પ્રેરિતનો બીજો પત્ર એનો 11મો અધ્યાય. કોરિન્થની મંડળીને લખેલો પાઉલ પ્રેરિતનો બીજો પત્ર અને એનો 11મો અધ્યાય. મારા થોડા ઘણા મૂર્ખપણાનું સહન કરો તો સારું, પણ તમે સહન તો કરો છો, કેમ કે જાણે ઐશ્વરી ચિંતાથી હું તમારા વિશે ચિંતાતુર છું. કેમ કે એક પતિની સાથે મેં તમારો વિવાહ કર્યો છે કે જેથી એક પવિત્ર કુમારિકા જેવા હું તમને ખ્રિસ્તને સોંપું. પણ મને ભય લાગે છે, રખેને જેમ સર્પે પોતાના કપડથી હવાને ભૂલાવી તેમ ખ્રિસ્તમાં જે નિખાલસપણું તથા પવિત્રતા છે તે તજીને તમારા મન હર કોઈ રીતે ભ્રષ્ટ થાય. કેમ કે જે કોઈ આવીને જેને અમે પ્રગટ કર્યો નથી એવા બીજા ઈસુને પ્રગટ કરે અથવા જે તમે પામ્યા નહોતા એવો જો તમે બીજો આત્મા પામો અથવા જે સુવાર્તાનો અંગીકાર તમે કર્યો નહોતો એવી કોઈ બીજી સુવાર્તા તમે સ્વીકારો તો તે સહન કરવામાં તમને શાબાશી ઘટે છે. કેમ કે એ સૌથી ઉત્તમ પ્રેરિતો કરતા હું પોતાને કોઈપણ પ્રકારે ઉતરતો ગણતો નથી, પણ જો કે બોલવામાં પ્રમેય ન હોઉં તો પણ જ્ઞાનમાં હું અપૂર્ણ નથી, બલકે તે બાબત સર્વ પ્રકારે અમે તમારા પ્રત્યે સગળની આગળ પ્રગટ કરી બતાવી છે. તમને ઊંચા કરવા માટે મેં પોતાને નીચો કર્યો એટલે તમને અમે દેવની સુવાર્તા મફત પ્રગટ કરી. એમાં શું મેં પાપ કર્યું? તમારી સેવા બજાવવા સારું બીજી મંડળીઓને લૂંટીને તેઓની પાસેથી નાણાં લીધા. વળી હું તમારી સાથે હતો ત્યારે મને તંગી પડ્યા છતાં પણ હું કોઈને ભારરૂપ થયો નહીં, કેમ કે મકદોનિયામાંથી જે ભાઈઓ આવ્યા હતા તેઓએ મારી જરૂરિયાતો પૂરી પાડી અને હું સર્વ પ્રકારે તમને બોજારૂપ થતા દૂર રહ્યો અને દૂર રહીશ. મારામાં જે ખ્રિસ્તની સત્યતા છે તેના સમ ખાઈને કહું છું કે અખાયાના કોઈ પણ પ્રાંતમાં આ પ્રમાણે અભિમાન કરતા કોઈ મને અટકાવી શકશે નહીં. શા માટે? શું હું તમારા પર પ્રેમ રાખતો નથી તે માટે? દેવ જાણે છે, પણ જેઓ લાગ શોધે છે તેઓને લાગ ન મળે તે માટે હું જે કરું છું તે કરીશ. કે જે બાબતમાં તેઓ અભિમાન કરે છે તે બાબતમાં અમારા જેવા જ જણાય, કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો, કપટથી કામ કરનારા, ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે અને એમાં કંઈ આશ્ચર્ય નથી, કેમ કે શૈતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે. તેથી જો તેના સેવકો પણ ન્યાયપાળાના સેવકોનો વેશ લે તો તે કંઈ મોટી વાત નથી, તેઓના કામ પ્રમાણે તેઓનો અંત થશે. હું ફરીથી કહું છું કે કોઈએ મને મૂર્ખ ન ધારવો, પણ જો તમે એમ ધારતા હો તો તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, જેથી હું પણ થોડું એક અભિમાન કરું. જે હું કહું છું તે પ્રભુથી નથી કહેતો, પણ આ અભિમાનના આવેશમાં જાણે કે મૂર્ખતાથી હું બોલું છું. સાંસારિક કારણોને લીધે ઘણા અભિમાન કરે છે, માટે હું પણ અભિમાન કરીશ, કેમ કે તમે પોતે બુદ્ધિમાન છો તેથી તમે ખુશીથી મૂર્ખોનું સહન કરતા હશો. કેમ કે જો કોઈ તમને ગુલામ બનાવે, જો કોઈ તમારું સર્વસ્વ ખાઈ જાય, જો કોઈ તમને સપડાવે, જો કોઈ પોતાને મોટો બનાવે, જો કોઈ તમને મોં પર મારે, તો તમે તેનું સહન કરો છો. જાણે કે અમે નિર્બળ હોઈએ એમ પોતાને વખોડનારા તરીકે હું બોલું છું, પણ જે કોઈ પણ બાબતમાં કોઈ હિંમતવાન છે તેમાં હું પણ હિંમતવાન છું. આ તો હું મૂર્ખતાથી બોલું છું. શું તેઓ હિબ્રુ છે? તો હું પણ છું. શું તેઓ ઇસ્રાયેલી છે? તો હું પણ છું. શું તેઓ ઇબ્રાહીમના સંતાન છે? તો હું પણ છું. શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું કોઈ ઘેલા માણસની જેમ બોલું છું કે હું તેઓના કરતા વિશેષ છું, કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખત હદ બહાર ફટકા ખાધા છે અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા. 3 વાર મેં સોટીઓનો માર ખાધો. 1 વાર પથ્થરનો માર ખાધો. 3 વાર મારું વહાણ ભાંગી ગયું. 1 રાત દિવસ હું સમુદ્રમાં પડી રહ્યો હતો. ઘણી મુસાફરીઓ કરી. નદીઓના વિઘ્નોમાં લૂંટારાઓના તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા દોડઘાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા. શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાંગણો, ઠંડી તથા વસ્ત્રની તંગાસ, એ સર્વ સહન કર્યું. આ બહારની વાતો ઉપરાંત એક બીજા પ્રકારના બોજાનું દબાણ મારા પર દરરોજ થાય છે, એટલે બધી મંડળીઓ વિશેની ચિંતા. કોને અશક્ત જોઈને હું અશક્ત નથી થતો? કોને ઠોકળ ખવડાવવામાં આવે છે? કોને ઠોકળ ખવડાવવામાં આવે છે અને મારું હૃદય બળતું નથી? જો અભિમાન કરવાની જરૂર પડે તો જે બાબતમાં હું નિર્બળ છું તેનું હું અભિમાન કરીશ. આપણા પ્રભુ યસુ ખ્રિસ્તના દેવ તથા પિતા જે સર્વકાળ સ્તુત્ય છે તે જાણે છે કે હું જૂઠું કહેતો નથી. દમસ્કી અરિતાસ નામનો સુબો મને પકડાવવા માટે દમસ્કીઓના શહેર પર ચોકી બેસાડી રાખતો, પણ મને ટોપલીમાં બેસાડીને બારીમાંથીને કોટ પરથી ઉતારી મૂકવામાં આવ્યો અને એ પ્રમાણે હું તેના હાથમાંથી બચી ગયો. કરિંથની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો બીજો પત્ર, એનો 12મો અધ્યાય. કરિંથની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો બીજો પત્ર, એનો 12મો અધ્યાય. અભિમાન કરવું તે ફાયદાકારક નથી, પણ મારે તો કરવું પડે છે. હું હવે પ્રભુના દર્શન તથા પ્રકટીકરણની વાત કહેવા માંડીશ. ખ્રિસ્તમાં એક એવા માણસને ઓળખું છું, તે શરીરમાં હતો તે હું જાણતો નથી, કે શરીર બહાર હતો તે પણ હું જાણતો નથી, દેવ જાણે છે, કે જેને 14 વર્ષ ઉપર 3જા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો. અને એવા માણસને હું ઓળખું છું, તે શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી, દેવ જાણે છે, કે તેને પારદેશમાં ઉપાડી લેવામાં આવ્યો અને માણસથી બોલી શકાય નહીં એવી અકથનીય વાતો તેના સાંભળવામાં આવી. એવાને લીધે હું અભિમાન કરીશ, પણ મારે પોતાને વિશે હું અભિમાન કરીશ નહીં, કેવળ મારી દુર્બળતા વિશે કરીશ. કેમ કે જો હું અભિમાન કરવાની ઈચ્છા રાખું તો હું મૂર્ખ ઠરું નહીં, કેમ કે હું સાચું બોલું છું. પણ કોઈ પણ માણસ મને જેવો જુએ અથવા મારું સાંભળે તે કરતાં મને કોઈ રીતે મોટો ન ધારે, એ માટે હું ચૂપ રહું છું. વળી એ પ્રકટીકરણની અત્યંત મહત્તાને લીધે હું અતિશય બળાઈ ન કરું, માટે મને શિક્ષા આપવા સારું શેતાના દૂત તરીકે મને દેહમાં કાંટો આપવામાં આવ્યો, કે જેથી હું અતિશય વળાઈ ન કરું, તે મારી પાસેથી દૂર જાય. એ બાબત વિશે મેં 3 વાર પ્રભુની પ્રાર્થના કરી અને તેણે મને કહ્યું છે કે તારે માટે મારી કૃપા બસ છે, કેમ કે મારું સામર્થ્ય નિર્બળતામાં સંપૂર્ણ થાય છે. ખ્રિસ્તનું પરાક્રમ મારા પર આવી રહે એ માટે ઉલટું હું ઘણી ખુશીથી મારી નિર્બળતા વિશે અભિમાન કરીશ. એ માટે નિર્બળતામાં, અપમાન સહન કરવામાં, તંગીમાં, સતાવણીમાં અને સંકટમાં ખ્રિસ્તની ખાતર હું આનંદ માનું છું, કેમ કે જ્યારે હું નિર્બળ છું ત્યારે હું બળવાન છું. હું અભિમાન કરીને મૂર્ખ બન્યો છું, પણ તમે મને ફરજ પાડી, કેમ કે તમારે મારા વખાણ કરવા જોઈતા હતા. કારણ કે જો કે હું કંઈ ગણતરીમાં નથી, તો પણ હું મુખ્ય પ્રેરિતો કરતા કોઈ પણ રીતે ઉતરતો નથી. ખરેખર ચિહ્નો, અદભુત કૃત્યો તથા પરાક્રમ કામો વડે તમારી આગળ પ્રેરિતોના લક્ષણો પૂરી ધીરજથી દર્શાવવામાં આવ્યા હતા, કેમ કે હું તમને ભારરૂપ થયો નહીં. એ સિવાય તમે બીજી મંદિરો કરતા કઈ બાબતમાં ઉતરતા હતા? મારો એટલો અપરાધ માફ કરો. જો હું આ ત્રીજી વાર તમારી પાસે આવવાને તૈયાર છું અને તમને ભારરૂપ નહીં થઈશ, કેમ કે હું તો તમારું દ્રવ્ય નહીં પણ તમને મેળવવાની ઈચ્છા રાખું છું. કેમ કે છોકરાએ મા બાપને સારું સંગ્રહ કરવો ઘટતો નથી, પણ મા બાપે છોકરાને સારું સંગ્રહ કરવો. પણ હું તમારા આત્માઓને માટે ઘણી ખુશીથી મારું સર્વસ્વ ખર્ચીશ, તથા હું પોતે પણ ખર્ચાઈ જઈશ. જો હું તમારા પર વધારે પ્રેમ રાખું તો શું તમે મારા પર ઓછો પ્રેમ રાખશો? પણ તમે ભલે એમ ધારો કે મેં પોતે તમારા પર બોજો ન નાખ્યો, પણ ચતુર હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા. શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા તેઓમાંના કોઈની મારફતે મેં તમારી પાસે કંઈ સ્વાર્થ સાધ્યો છે? મેં તીતસને વિનંતી કરી અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. શું તીતસે તમારી પાસેથી કંઈ સ્વાર્થ સાધ્યો? શું એક જ આત્માની પ્રેરણા પ્રમાણે અમે ચાલ્યા નથી? શું એક જ પગલામાં અમે ચાલ્યા નથી? આ બધો વખત તમે ધારતા હશો કે અમે તમારી આગળ અમને પોતાને નિર્દોષ ઠરાવવાને પ્રયત્ન કરીએ છીએ, પણ વાલાઓ, ખ્રિસ્તમાં દેવની સમક્ષ અમે જે બોલીએ છીએ તે સર્વ તમારી ઉન્નતિને માટે જ છે. કેમ કે મને ભય લાગે છે, રખેને હું આવું ત્યારે જેવા તમને જોવાની હું ઈચ્છા રાખું છું તેવા તમને ન જોઉં, અને તમે જેવો મને જોવાની ઈચ્છા રાખો છો તેવો તમે મને ન જુઓ. રખેને કંટા, અદેખાય, અંટસ, તડ, ચાળી ચુગલી, કાનફુસિયા, ગર્વ તથા ધાંધળ થાય. રખેને હું ફરીથી આવું ત્યારે મારો દેવ મને તમારી આગળ નીચું જોડાવે, અને જેઓ આજ સુધી પાપ કરતા આવ્યા છે અને જેઓ અશુદ્ધતા, વ્યભિચાર તથા કામાતુરપણું કર્યા હોવા છતાં તે વિશે પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણા વિશે મારે શોક કરવો પડે. કરિંથની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો બીજો પત્ર, એનો છેલ્લો એટલે 13મો અધ્યાય. કરિંથની મંડળીને લખેલો પાવલ પ્રેરિતનો બીજો પત્ર, એનો 13મો અધ્યાય. આ ત્રીજી વાર હું તમારી પાસે આવું છું. બે કે ત્રણ સાક્ષીઓના મોંથી હરેક વાત સાબિત થશે. મેં આગળથી કહ્યું છે અને બીજી વાર હાજર હતો ત્યારે જેમ કહ્યું હતું તેમ હું હમણાં ગેરહાજર છતાં અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને આગળથી કહું છું કે જો હું ફરી આવીશ તો દયા રાખીશ નહીં. કારણ કે ખ્રિસ્ત જે મારા દ્વારા બોલે છે તેની સાબિતી તમે માંગો છો તે તમારા પ્રત્યે અબળ નથી પણ તમારા પ્રત્યે સમર્થ છે. કેમ કે જો કે તે નિર્બળતાને લીધે વધુ સમય જળાયો તો પણ તે દેવના સામર્થ્ય વડે જીવે છે. કેમ કે અમે પણ તેનામાં નિર્બળ છીએ, પણ દેવના સામર્થ્ય વડે અમે તેની સાથે તમારે સારું જીવીશું. તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો, તમારી પોતાની પરીક્ષા કરો. વળી જો તમને નાપસંદ કરવામાં આવ્યા નહીં હોય તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે, એટલું શું તમે પોતે નથી જાણતા? પણ અમને નાપસંદ કરવામાં આવ્યા નથી એ તમે જાણશો એવી હું આશા રાખું છું. હવે અમે દેવની પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ભૂંડું કામ ન કરો, તે અમે પસંદ કરાયેલા દેખાઈએ એ હેતુથી નહીં, પણ એ હેતુથી કે જો કે અમે નાપસંદ કરાયેલા જેવા હોઈએ તો પણ તમે સત્કર્મ કર્યા કરો. કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી, પણ સત્યના સમર્થનને સારું કરીએ છીએ. કેમ કે જ્યારે અમે નિર્બળ છીએ પણ તમે સબળ છો ત્યારે અમે આનંદ પામીએ છીએ, અને તમે સંપૂર્ણ થાઓ એ માટે અમે પ્રાર્થના કરીએ છીએ. જે અધિકાર પ્રભુએ નાશ કરવા સારું નહીં પણ ઉન્નતિ કરવા માટે આપ્યો છે તે પ્રમાણે હું હાજર થાઉં ત્યારે સખ્તાઈથી ન વર્તું એ માટે ગેરહાજર છતાં હું આ વાતો લખું છું. છેવટે હે ભાઈઓ, આનંદ કરો, સંપૂર્ણ થાઓ, હિંમત રાખો, એક દિલના થાઓ, શાંતિમાં રહો, અને પ્રેમ તથા શાંતિ આપનાર દેવ તમારી સાથે રહેશે. પવિત્ર ચુંબન કરીને એકબીજાને સલામ કહેજો. સર્વસંતો તમને સલામ કહે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા દેવની પ્રીતિ તથા પવિત્ર આત્માની સંગત તમો સર્વની સાથે રહો.